એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. અહીં આપણે એવા પુસ્તકો અને વિચારોની ઊંડી વાત કરીએ છીએ જે આપણી દુનિયાને સમજવામાં મદદ કરે છે.
અને આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જેણે ખરેખર ઇતિહાસને જોવાની રીત જ બદલી નાખી છે. જેરેડ ડાયમંડનું પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા પુસ્તક ગન્સ જર્મ્સ એન્ડ સ્ટીલ, એટલે કે બંદૂક, જંતુ અને સ્ટીલ.
હા, આ પુસ્તક ખરેખર બહુ જ પ્રભાવશાળી છે અને એ એક એવો મૂળભૂત સવાલ પૂછે છે જે આજે પણ એટલો જ જરૂરી લાગે છે, નહીં કે ભાઈ દુનિયાના અમુક સમાજ બીજા કરતા આટલા શક્તિશાળી કેમ બન્યા, ટેકનોલોજીમાં આટલા આગળ કેમ વધ્યા.
બરાબર. અને અત્યારે જે આપણે દુનિયાભરમાં અસમાનતા જોઈએ છીએ ત્યારે આ સવાલનો જવાબ તો શું કહેવાય, વધારે મહત્વનો બની જાય છે.
અને ડાયમંડનો જવાબ સાવ જુદો છે. એ કોઈ પરંપરાગત ઇતિહાસકારો જેવો નથી.
ના, બિલકુલ નહીં. એ કહે છે કે આ બધો ફેર લોકોની બુદ્ધિ કે જાતિને લીધે નથી. ના, એનું કારણ છે એમનું પર્યાવરણ, એમની ભૂગોળ. એટલે આ પુસ્તક છે ને પેલી વંશીય શ્રેષ્ઠતાની વાતોને એકદમ વૈજ્ઞાનિક પુરાવા આપીને નકારી કાઢે છે.
તો શરૂઆત કરીએ લેખકથી. જેરેડ ડાયમંડ એ પોતે પણ કંઈક અંશે અસામાન્ય વ્યક્તિત્વ છે, નહીં કોઈ સીધે સીધા ઇતિહાસકાર તો નથી જ.
સાચી વાત. ડાયમંડ મૂળતું વિજ્ઞાની છે. ફિઝિયોલોજી અને બાયોફિઝિક્સમાં એમણે પીએચડી કરેલું છે અને યુસીએલએમાં તો ભૂગોળના પ્રોફેસર છે. એમનું મુખ્ય કામ તો ઉત્ક્રાંતિ જીવવિજ્ઞાન અને પક્ષીશાસ્ત્રમાં રહ્યું છે અને ખાસ કરીને ન્યૂ ગિનીમાં એમણે વર્ષો સુધી ફિલ્ડવર્ક કર્યું છે.
ઓ, એટલે ન્યૂ ગિનીનો અનુભવ આ પુસ્તક પાછળ છે.
બરાબર. એમની ખાસિયત જ એ છે, એ ઇતિહાસના સવાલોને વિજ્ઞાનની નજરે જુએ છે. આનુવંશિકતા, ઇકોલોજી, આર્કિયોલોજી, ભાષાશાસ્ત્ર, રોગશાસ્ત્ર, આવા કેટલાય અલગ અલગ ફિલ્ડના પુરાવા ભેગા કરીને પોતાની વાત મૂકે છે. અને ન્યૂ ગિનીમાં જે પરંપરાગત સમાજો સાથે રહ્યાને એ અનુભવથી જ એમને પેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. એક સ્થાનિક નેતા હતા યાલી.
હા, યાલીનો પ્રશ્ન જે પુસ્તકના કેન્દ્રમાં છે. શું હતો એ પ્રશ્ન બરાબર?
યાલીએ ડાયમંડને પૂછ્યું કે ભાઈ, તમે ગોરા લોકો આટલું બધો કાર્ગો, એટલે કે માલસામાન, ટેકનોલોજી કેવી રીતે બનાવીને અહીં લઈ આવ્યા અને અમારી પાસે કેમ આટલું ઓછું છે? બહુ સીધો સવાલ લાગે, પણ એમાં જ આખી વૈશ્વિક અસમાનતાનું મૂળ છુપાયેલું હતું.
ઓકે, તો આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે, આમ સાવ સરળ ભાષામાં કહીએ તો?
જો, ડાયમંડ એમ કહે છે કે છેલ્લા લગભગ 13,000 વર્ષમાં દુનિયાના જુદા જુદા સમાજોના વિકાસમાં જે મોટો તફાવત આવ્યો છે ને, એ કંઈ લોકોની આવડત કે બુદ્ધિનો ફેર નથી.
ના,
મુખ્ય કારણ છે ભૌગોલિક અને પર્યાવરણીય પરિબળો.
એટલે કે
જે સમાજોને સારી ભૌગોલિક પરિસ્થિતિ મળી, જેમ કે પાડી શકાય એવા છોડ અને પ્રાણીઓ જ્યાં વધુ હતા, એમણે ખેતી અને પશુપાલન વહેલા શરૂ કર્યા.
ઓ, એટલે એમને શરૂઆતથી જ ફાયદો મળ્યો, એક હેડ સ્ટાર્ટ જેવું.
હા, બરાબર, એક મોટો હેડ સ્ટાર્ટ. અને આ ખેતી અને પશુપાલનને લીધે શું થયું? વસ્તી વધી, લોકો એક જગ્યાએ સ્થાયી થયા, અનાજ ભેગું થયું, એટલે પછી સમાજમાં અલગ અલગ કામ કરનારા વર્ગો બન્યા, રાજા, સૈનિક, કારીગર વગેરે. અને આ જ પાયા પર પછી ધીમે ધીમે પેલી ત્રણ વસ્તુઓ વિકસી. બંદૂક એટલે કે સારી ટેકનોલોજી, જંતુ એટલે રોગો અને રોગપ્રતિકારક શક્તિ, અને સ્ટીલ એટલે મજબૂત રાજ્યો અને ધાતુનો ઉપયોગ. આ ત્રણે વસ્તુઓએ યુરેશિયન સમાજોને બીજા પ્રદેશો પર હાવી થવામાં મદદ કરી.
બરાબર. ચાલો આ મુદ્દાઓને થોડા વધારે ઊંગાણથી સમજીએ. તમે કહ્યું એમ શરૂઆત ખેતી અને પશુપાલનથી થાય છે. ડાયમંડ આને સૌથી અગત્યનું માને છે.
હા, ખોરાકનું ઉત્પાદન એ પાયો છે. વિચારો, શિકાર કરીને કે ફળ ફૂલ વીણીને કેટલું મળે, એના કરતાં ખેતી અને પશુપાલનથી અનેક ગણો વધારે ખોરાક મળે, વધારે ઊર્જા મળે.
એટલે વસ્તી વધી શકે.
ચોક્કસ. વસ્તી વધી, ગામડા બન્યા, શહેરો બન્યા, અને અનાજ વધારાનું થયું એટલે બધાએ કંઈ ખેતી કરવાની જરૂર ના રહી. અમુક લોકો બીજા કામ કરી શક્યા. શાસન, લડાઈ, ધર્મ, કળા, કારીગરી, વ્યાપાર આ બધું શક્ય બન્યું.
પણ સવાલ એ છે કે ખેતી બધે એક સાથે કેમ શરૂ ન થઈ, અમુક જગ્યાએ જ કેમ વહેલી થઈ?
હા, એનું કારણ છે ભૂગોળ અને ત્યાં કયા પ્રકારના છોડ પ્રાણી હતા એ. ડાયમંડ કહે છે કે દુનિયામાં બહુ જ ઓછી જગ્યાઓ એવી હતી જ્યાં પાળી શકાય એવા સારા જંગલી છોડ અને પ્રાણીઓ મોટા પ્રમાણમાં એકસાથે મળતા હોય.
જેમ કે
પેલો મધ્ય પૂર્વનો ફળદ્રુપ અર્ધચંદ્રાકાર પ્રદેશ, ફર્ટાઇલ ક્રેસન્ટ. ત્યાં શું હતું? ઘઉં, જવ જેવા સારા અનાજના જંગલી પૂર્વજો હતા અને સાથે સાથે ઘેટા, બકરા, ગાય, ડુક્કર જેવા પાળી શકાય એવા પ્રાણીઓના પૂર્વજો પણ હતા. બધું એક જ જગ્યાએ, એટલે ત્યાં લગભગ 8,500 વર્ષ ઈસવી પૂર્વે ખેતી શરૂ થઈ ગઈ.
અને પ્રાણીઓને પાળવાની વાત આવે એટલે પેલું અન્નાકારિણીના સિદ્ધાંત, એ બહુ રસપ્રદ લાગે છે.
ખરેખર ટોલ્સ્ટોયના પુસ્તક પરથી નામ લીધું છે. સિદ્ધાંત એમ કહે છે કે કોઈ જંગલી પ્રાણીને સફળતાથી પાળવું હોય ને તો એનામાં ઘણા બધા ગુણ એક સાથે હોવા જરૂરી છે.
કેવા ગુણ?
જેમ કે એનો ખોરાક સહેલાઈથી મળી રહેવો જોઈએ, એ જલ્દી મોટું થવું જોઈએ, સ્વભાવે શાંત હોવું જોઈએ, પાંજરે પૂરો તોય બચ્ચા પેદા કરવા જોઈએ, ટોળામાં રહેતું હોવું જોઈએ. આવી ઘણી બધી શરતો છે. આમાંથી એક પણ શરત પૂરી ન થાય ને તો એ પ્રાણીને પાળી ન શકાય.
અચ્છા, એટલે સફળ થવા માટે બધું જ બરાબર હોવું જોઈએ, પણ નિષ્ફળ જવા માટે તો કોઈ એક કારણ પણ ચાલે?
બિલકુલ. અને ડાયમંડ ગણતરી કરીને કહે છે કે દુનિયામાં જે લગભગ 148 મોટા સસ્તન પ્રાણીઓ હતા જે કદાચ પાળી શકાયા હોત, એમાંથી ફક્ત 14 જ સફળતાથી પાળી શકાયા. ફક્ત 14?
ફક્ત 14? આટલા બધામાંથી?
હા, અને એ 14માંથી 13 તો યુરેશિયામાં હતા. અમેરિકામાં ફક્ત લામા કે અલ્પાકા, આફ્રિકામાં કે ઓસ્ટ્રેલિયામાં એક પણ મોટું પાલતું પ્રાણી નહોતું.
બાપરે, આ તો બહુ મોટો ફરક કહેવાય.
યુદ્ધમાં વાપરવા માટે પ્રાણીઓની શક્તિ મળી, આ બહુ મોટો ફાયદો હતો.
તો આ ખોરાક અને પશુપાલનથી આગળ વધીને પેલી બંદૂક, જંતુ અને સ્ટીલ સુધી વાત કઈ રીતે પહોંચી? એમાં પેલો જંતુવાળો મુદ્દો, એ તો ખરેખર ચોંકાવનારો છે.
હા, એ કદાચ યુરોપિયનોની જીતનું સૌથી ઘાતક કારણ હતું. આપણા મોટાભાગના ચેપી રોગ છે ને, જેમ કે શીતળા, ઓરી, ફ્લૂ, એ બધા મૂળ તો પાળેલા પ્રાણીઓમાંથી માણસમાં આવ્યા છે. હવે યુરેશિયાના લોકો તો હજારો વર્ષથી આ પશુઓ સાથે એકદમ નજીક રહેતા હતા, એટલે ધીમે ધીમે એમના શરીરમાં આ રોગો સામે લડવાની શક્તિ આવી ગઈ, રોગ પ્રતિકારક શક્તિ વિકસી.
પણ જ્યારે આ યુરોપિયનો અમેરિકા કે ઓસ્ટ્રેલિયા જેવા નવા ખંડોમાં ગયા જ્યાં લોકોએ આવા પશુઓ પાળ્યા જ નહોતા,
ત્યારે ત્યાંના મૂળ લોકો માટે આ રોગો સાવ નવા હતા, ઘાતક હતા. એમના શરીરમાં આ યુરેશિયન જંતુઓ સામે કોઈ બચાવ જ નહોતો.
એટલે અને ટેકનોલોજી એટલે કે બંદૂક અને રાજકીય સંગઠન એટલે કે સ્ટીલનું શું, એ કેવી રીતે આવ્યું?
એ પણ ખેતી સાથે જોડાયેલું છે. ખેતીને લીધે વસ્તી વધી, લોકો સ્થિર થયા, એટલે ટેકનોલોજીનો વિકાસ થયો, એનો સંગ્રહ પણ શક્ય બન્યો. મોટી વસ્તી હોય તો નવા વિચારો કરનારા પણ વધુ હોય, વિચારોનું આદાન પ્રદાન થાય.
અને સ્થિર સમાજ નવી ટેકનોલોજી સહેલાઈથી અપનાવી શકે, સાચવી શકે.
બરાબર. અને એ જ રીતે મોટી વસ્તી અને સંપત્તિનું સંચાલન કરવા માટે, મોટા બાંધકામ કરવા માટે, લડાઈઓ લડવા માટે, આ બધા માટે જ જટિલ રાજકીય વ્યવસ્થા ઊભી થઈ, એટલે કે રાજ્યો બન્યા. આ રાજ્યો પછી લશ્કર, વહીવટ, ધાતુકામ, સ્ટીલ જેવી બાબતોને પ્રોત્સાહન આપી શક્યા. પણ આ બધાનો આધાર તો પેલી ખેતીની પેદાશ જ હતી.
અને આ બધાની સાથે પેલો ખંડોની ધરીનો સિદ્ધાંત પણ જોડાયેલો છે, એ મને બહુ મહત્વનો લાગ્યો.
હા, એ ડાયમંડની દલીલનો એક મુખ્ય આધારસ્તંભ છે. જુઓ, યુરેશિયા ખંડ કેવો છે? મુખ્યત્વે પૂર્વ પશ્ચિમ ફેલાયેલો છે, આડો.
હા,
એનો મતલબ શું? કે તમે એક જ અક્ષાંશ પર હજારો કિલોમીટર મુસાફરી કરો તો પણ આબોહવા, દિવસ રાતની લંબાઈ, ઋતુઓ, એ બધું લગભગ સરખું રહે.
બરાબર.
આનાથી શું ફાયદો થયો? પેલો ફળદ્રુપ અર્ધચંદ્રાકારમાં જે પાક, પશુઓ, ટેકનોલોજી કે વિચારો જેમ કે પૈડું, લખવાની કળા વિકસ્યાને, એ પ્રમાણમાં સહેલાઈથી પૂર્વમાં ચીન સુધી અને પશ્ચિમમાં યુરોપ સુધી ફેલાઈ શક્યા. રસ્તો સીધો હતો જાણે.
જ્યારે અમેરિકા અને આફ્રિકા મુખ્યત્વે ઉત્તર દક્ષિણ ફેલાયેલા છે, ઊભા. એનાથી શું ફરક પડો?
ઘણો મોટો ફરક. ઉત્તર દક્ષિણ જાઓ એટલે આબોહવા ફટાફટ બદલાય, વળી રણ, પર્વત, ગાઢ જંગલ જેવા ભૌગોલિક અવરોધો પણ વધારે આવે.
હા, એ તો છે.
એટલે અમેરિકામાં દાખલા તરીકે મેક્સિકોની મકાઈ કે એન્ડીઝ પર્વતમાળાના બટાકા બહુ દૂર સુધી ન ફેલાઈ શક્યા, એમ જ આફ્રિકામાં પણ સહારાનું રણ કે બીજા અવરોધોને લીધે ફેલાવો ધીમો રહ્યો. ટૂંકમાં આ ભૂગોળે યુરેશિયામાં વિકાસને વેગ આપ્યો અને બીજે એને રોક્યો.
પુસ્તકમાં પછી આ બધા સિદ્ધાંતોને દુનિયાના અલગ અલગ ભાગો પર લાગુ પાડીને પણ બતાવ્યા છે, જેમ કે ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ગિની. ત્યાં પાલતુ પ્રાણી કે સારા પાક નહોતા એટલે ત્યાં શિકારી સંગ્રહખોર સમાજ લાંબો ટક્યો.
બરાબર. અથવા તો અમેરિકા પર યુરોપિયનોની જીત એ ખરેખર તો યુરેશિયાના જીજીએસ ગન્સ જર્મ્સ સ્ટીલના ફાયદાનું જ પરિણામ હતું. આવા ઉદાહરણો ડાયમંડની વાતને વધારે મજબૂત બનાવે છે કે ભાઈ ઇતિહાસ ઘડવામાં ભૂગોળ અને પર્યાવરણનો હાથ બહુ મોટો છે.
તો આખા પુસ્તકમાંથી આપણે મુખ્ય કયા સંદેશા તારવી શકીએ? કઈ મુખ્ય વાતો છે?
સૌથી પહેલી અને સ્પષ્ટ વાત તો એ કે મહત્વ ભૌગોલિક પરિબળોનું છે, જૈવિક નહીં. સમાજોના વિકાસમાં જે તફાવત છે એ લોકોની આવડતનો તફાવત નથી, પણ એમને કેવું પર્યાવરણ મળ્યું, કેવી ભૂગોળ મળી એનો તફાવત છે. જાણે યુરેશિયાને સારા પત્તા મળ્યા હતા રમતમાં.
આપણે ત્યાં પણ વિચારી શકીએ, ગુજરાતને લાંબો દરિયો મળ્યો તો વ્યાપાર વધ્યો, કદાચ પહાડી વિસ્તારનો વિકાસ જુદી રીતે થયો હોય.
બીજો મુદ્દો, કૃષિ ક્રાંતિનું મૂળભૂત મહત્વ. શિકાર અને ભટકતા જીવનમાંથી ખેતી તરફ વળવું એ માનવ ઇતિહાસનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. એણે જ સમાજ, રાજકારણ, ટેકનોલોજી બધું બદલી નાખ્યું, અને અસમાનતાના બીજ પણ કદાચ ત્યાં જ રોપાયા.
આપણા દેશમાં તો આજે ખેતી કેટલી મહત્વની છે, એની અસર સમાજ અને અર્થતંત્ર પર કેટલી ઊંડી છે.
અને ત્રીજી વાત, તાત્કાલિક કારણો પાછળના મૂળ કારણોને સમજવા.
એટલે કે
કોઈ ઘટના કેમ બની એના તાત્કાલિક કારણો, નિકટવર્તી કારણો તો હોય જ, જેમ કે યુરોપિયનો પાસે બંદૂક, જંતુ, સ્ટીલ હતા. પણ સવાલ એ છે કે એમની પાસે જ આ કેમ હતું? એના મૂળ કારણો, અંતિમ કારણો હજારો વર્ષ પહેલાંની ભૂગોળમાં છે. આ આપણને કોઈપણ સમસ્યાનું વિશ્લેષણ કરતી વખતે ઊંડા ઉતરવા પ્રેરે છે, ખાલી સપાટી પર નહીં.
આ પુસ્તકમાં અમુક વિચારો તો એવા છે જે ખરેખર યાદ રહી જાય, જેમ કે પેલી મુખ્ય વાત.
હા, કે ઇતિહાસ જુદા જુદા લોકો માટે જુદા જુદા માર્ગે ચાલ્યો, કારણ કે લોકોના પર્યાવરણમાં તફાવત હતો, લોકો વચ્ચેના જૈવિક તફાવતોને કારણે નહીં. આ એક વાક્ય જ પેલી જાતિવાદ અને વંશીય શ્રેષ્ઠતાની ધારણાઓ પર મોટો પ્રહાર છે.
બરાબર. અને પેલો એન્ના કરણીના સિદ્ધાંત પણ, સફળ પાલન માટે બધું બરાબર હોવું જોઈએ, નિષ્ફળતા કોઈ એક કારણથી પણ થઈ શકે છે, એ જાણે નસીબ અને સંજોગોનો ખેલ બતાવે છે.
અને પેલો વિચાર, પશુધન તરફથી મળેલી ઘાતક ભેટ, જે રીતે પ્રાણીઓના રોગો ઇતિહાસના વિજેતા નક્કી કરવામાં કારણ બન્યા, એ ખરેખર વિચારતા કરી દેવું છે.
તો આ બધી વાતો, આ વિચારો આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે કામ લાગે? આમાંથી શું શીખી શકીએ આપણે?
ચોક્કસ શીખી શકીએ. પહેલું તો દુનિયાની અસમાનતાને જોવાની આપણી દ્રષ્ટિ વધુ સંવેદનશીલ બને. કોઈ દેશ કે સમાજ પાછળ હોય તો સીધું એમની આળસ કે સંસ્કૃતિ પર દોષ નાખી દેવાને બદલે આપણે એમના ઐતિહાસિક અને ભૌગોલિક સંજોગો વિચારી શકીએ. એનાથી સમજણ વધે, સહાનુભૂતિ વધે.
હા, એટલે પરિસ્થિતિને એક મોટા કેનવાસ પર જોવાની દ્રષ્ટિ મળે.
ફળતા ફક્ત આપણી મહેનતનું જ ફળ નથી હોતી, તક અને સારા સંજોગોનો પણ મોટો હાથ હોય છે. આ સમજ કદાચ આપણને વધુ નમ્ર બનાવે, અને બીજાની નિષ્ફળતા વખતે કદાચ આપણે ઓછા જજમેન્ટલ બનીએ.
અને મને લાગે છે કે આ પૂર્વગ્રહો સામે લડવામાં પણ મદદ કરે. જ્યારે ખબર પડે કે લોકોની સિદ્ધિઓ એમની જાતિ કે વંશ પર નહીં, પણ મોટાભાગે તો ભૌગોલિક કારણો પર આધાર રાખે છે, ત્યારે પેલી વંશીય કે સાંસ્કૃતિક શ્રેષ્ઠતાના ખોટા ખ્યાલો ઓગળવા માંડે છે.
સાચી વાત. ઇતિહાસ અને સમાજને સમજવા માટે એક વૈજ્ઞાનિક અને છતાં માનવીય દ્રષ્ટિકોણ મળે છે.
આટલી બધી વાતચીત પછી તમારા માટે આ પુસ્તકનો સૌથી મોટો ટેકઅવે શું રહ્યો? કઈ વાત સૌથી વધુ સ્પર્શી ગઈ?
મને પેલો ખંડીય ધરીનો સિદ્ધાંત ખરેખર બહુ પ્રભાવશાળી લાગ્યો. કે કેવી રીતે પૃથ્વી પર ખંડો કઈ રીતે ગોઠવાયેલા છે એ વાત હજારો વર્ષના ઇતિહાસ પર આટલી ઊંડી અસર કરી શકે. એ વિચાર કે યુરેશિયાની આડી ધરીને લીધે વિચારો અને ટેકનોલોજી સહેલાઈથી ફેલાયા, જ્યારે અમેરિકા અને આફ્રિકાની ઊભી ધરી અવરોધ બની, એ જાણે ઇતિહાસને એક અલગ જ લેન્સથી જોવાનું શીખવે છે.
મારા માટે સૌથી મોટી વાત એ છે કે આ પુસ્તક કેવી રીતે વંશીય ભેદભાવના ઊંડા મૂળ ધરાવતા વિચારોને વૈજ્ઞાનિક પુરાવાઓથી ખોટા પાડે છે. એ એકદમ સ્પષ્ટ કરે છે કે માનવ સમાજોની વિવિધતા અને એમના વિકાસના રસ્તા એ કોઈની જૈવિક શ્રેષ્ઠતાનું પરિણામ નથી, પણ પૃથ્વીના પર્યાવરણ સાથે માણસની ક્રિયાપ્રતિક્રિયાનું પરિણામ છે. એ આપણને ઇતિહાસને વધુ સહાનુભૂતિથી અને ઓછા સુખભાઈ જજમેન્ટલ થયા વગર જોતા શીખવે છે, અને પેલા યાલીના સવારનો કેટલો સન્માનજનક અને ઊંડો જવાબ આપે છે.
ચોક્કસ, ઇતિહાસના અભ્યાસને એક નવો આયામ આપે છે આ પુસ્તક.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.